એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. એકત્ર જ્ઞાન ગોષ્ઠીમાં સૌનું સ્વાગત છે. આજે આપણે એક એવા પુસ્તકની જરા ઊંડાણપૂર્વક વાત કરવાના છીએ જેણે દુનિયાભરમાં લાખો લોકોના જીવન પર ખરેખર અસર કરી છે. ડૉક્ટર બ્રેને બ્રાઉનનું પુસ્તક ધ ગિફ્ટ્સ ઓફ ઇમ્પરફેક્શન, એટલે કે અપૂર્ણતાની ભેટ.
હા, અને આ પુસ્તકની વાત અત્યારે કરવી મને લાગે છે ખૂબ જ જરૂરી છે. નહીં, આપણે સતત એક એવી દુનિયામાં, એવી સંસ્કૃતિમાં જીવી રહ્યા છીએ જ્યાં બધું જ પરફેક્ટ હોવું જોઈએ, યુ નો, એવો આગ્રહ રખાય છે.
બરાબર. સોશિયલ મીડિયા પર જુઓ કે જાહેરાતોમાં,
હા, બધે જ એકદમ પરફેક્ટ જીવનની છબી. અને પછી શું થાય, ઘણા લોકોને મનમાં એવું લાગે કે અરે, હું પૂરતો સારો નથી કે હું પૂરતી સારી નથી, એવી એક લાગણી, ખબર છે, ઘર કરી જાય છે. તો આવા સમયમાં સાચું જોડાણ, અંદરથી સંતોષ, એની શોધ વધુ મહત્વની બની જાય છે. અને આ પુસ્તક ડૉક્ટર બ્રાઉનના પૂર્ણ હૃદય જીવનના વિચાર દ્વારા આ પડકારોનો સામનો કરવા માટે એક રસ્તો બતાવે છે, એમ કહી શકાય. આપણે લેખક વિશે થોડી વાત કરીએ. ડૉક્ટર બ્રેને બ્રાઉન એ કોઈ સામાન્ય સેલ્ફ હેલ્પ ગુરુ નથી.
ના, બિલકુલ નહીં.
એ હ્યુસ્ટન યુનિવર્સિટીમાં રિસર્ચ પ્રોફેસર છે, સોશિયલ વર્કમાં પીએચડી છે, અને એમણે લગભગ 2 દાયકાથી વધુ સમયથી હિંમત, સંવેદનશીલતા એટલે કે વલ્નરેબિલિટી, શરમ, સહાનુભૂતિ આવા બહુ જટિલ પણ એટલા જ માનવીય વિષયો પર ઊંડો સંશોધન કર્યું છે.
અને એમની સંશોધન પદ્ધતિ પણ ખાસ છે, નહીં, પેલી ગ્રાઉન્ડેડ થિયરી.
હા, બરાબર, ગ્રાઉન્ડેડ થિયરી એટલે એમની વાતો કોઈ હવાઈ કિલ્લા નથી, પણ હજારો લોકોના સાચા અનુભવો, એમની વાર્તાઓ, એમના સંઘર્ષો, એ બધાના ઊંડા વિશ્લેષણમાંથી આ વિચારો આવ્યા છે. એટલે જ એમનું કામ આટલું આધારભૂત લાગે છે, વાસ્તવિક લાગે છે.
બિલકુલ. અને મને લાગે છે કે એ જ વાત એમના દૃષ્ટિકોણને ખાસ બનાવે છે કે શૈક્ષણિક સંશોધન અને સામાન્ય માણસનું રોજિંદુ જીવન, એ બે વચ્ચે એમણે એક સરસ પુલ બનાવ્યો છે.
સાચી વાત.
એમની વાતો ખાલી નિષ્ણાતો માટે નથી, પણ આપણા જેવા સામાન્ય લોકો પણ સમજી શકે, અપનાવી શકે એવી છે. અને રસપ્રદ વાત એ છે કે આ પુસ્તકનો પાયો તો એમના પોતાના અંગત અનુભવમાં છે, નહીં? એક એવો સમય જેને તેઓ ક્યારેક બ્રેકડાઉન કહે છે, ક્યારેક આધ્યાત્મિક જાગૃતિ.
હા, એમણે પોતે પરફેક્શનિઝમ અને સંવેદનશીલતાના ડર સામે લડત આપી છે.
એટલે જ એમના લખાણમાં એટલી પ્રમાણિકતા છે. એવું લાગે જ નહીં કે કોઈ ઉપર બેસીને સલાહ આપે છે. એવું લાગે કે કોઈ આપણી સાથે ચાલી રહ્યું છે, આપણી જેમ જ સંઘર્ષ કરી રહ્યું છે,
સહયાત્રી જેવું. બરાબર.
તો આ પુસ્તક કહેવા શું માંગે છે, એનો મુખ્ય સૂર શું છે, ટૂંકમાં કહેવું હોય તો?
જો એક લીટીમાં કહેવું હોય તો પુસ્તકનો મુખ્ય વિચાર એ છે કે સાચું, ભરપૂર, આનંદવાળું જીવન, જેને ડૉક્ટર બ્રાઉન પૂર્ણ હૃદયી જીવન કહે છે, એ પરફેક્ટ બનવાથી નથી મળતું, દોષ વગરના બનવાથી નથી મળતું.
બરાબર.
ઉલટું, એ આપણી નબળાઈઓ, આપણી ખામીઓ, આપણી અપૂર્ણતાઓને સ્વીકારવાથી મળે છે, એને અપનાવવાથી મળે છે.
એટલે જે બાબતોને આપણે નકારાત્મક ગણીએ છીએ, જેમ કે સંવેદનશીલ બનવું, ડર લાગવો, શરમ આવી.
હા, આ પુસ્તક કહે છે કે એ જ વસ્તુઓ ખરેખર તો હિંમત, કરુણા અને સાચા માનવીય જોડાણનો સ્ત્રોત છે.
વાહ,
એકદમ. અને પુસ્તકનો હેતુ પણ એટલો જ સ્પષ્ટ અને શક્તિશાળી છે. એ વિચાર આપણા મનમાં ઠસાવવો કે આપણી યોગ્યતા, એટલે કે આપણે પ્રેમ અને સ્વીકૃતિને લાયક છીએ, એ કોઈ કમાવાની વસ્તુ નથી કે સાબિત કરવાની વસ્તુ નથી. કોઈના સર્ટિફિકેટની જરૂર નથી.
ના,
એ આપણો જન્મસિદ્ધ અધિકાર છે. બસ પુસ્તક આપણને આપણે કેવા હોવા જોઈએ એ સમાજના કે પોતાના બનાવેલા માપદંડોના બોજમાંથી મુક્ત થવાનું કહે છે, અને આપણે જેવા છીએ તેને અપનાવવાની દિશામાં લઈ જાય છે.
એટલે પેલી શરમ, પરફેક્શનિઝમ, હું પૂરતો સારો નથીનો ડર, આ બધા ઊંડા મુદ્દાઓને એ સ્પર્શે છે ખૂબ સહાનુભૂતિથી.
હા, અને એમાંથી બહાર નીકળવાનો રસ્તો પણ બતાવે છે.
પુસ્તકની રચના પણ મેં જોયું બહુ રસપ્રદ છે. શરૂઆત લેખકના પોતાના અનુભવથી થાય છે ને, એમની પેલી જાગૃતિની વાતથી, એટલે આપણે તરત જોડાઈ જઈએ.
બરાબર.
પછી પેલો મહત્વનો ભેદ, શરમ અને અપરાધ ભાવ વચ્ચેનો. શરમ એટલે હું જ ખરાબ છું અને અપરાધ ભાવ એટલે મેં કંઈક ખરાબ કર્યું. આ સમજવું બહુ જરૂરી છે.
ખૂબ જ.
પછી સંવેદનશીલતા, હિંમત, કરુણા એ બધાને નવા દ્રષ્ટિકોણથી સમજાવે છે. અને પછી આવે છે પુસ્તકનો મુખ્ય ભાગ, પેલા 10 માર્ગદર્શક સિદ્ધાંતો.
હા, 10 ગાઈડ પોસ્ટ્સ એ જાણે પૂર્ણ હૃદય જીવન જીવવા માટેના 10 રસ્તાઓ છે. દરેક સિદ્ધાંત એક સારી વસ્તુ કેળવવાની વાત કરે છે અને સાથે સાથે એક એવી આદત કે વિચાર છોડવાનું કહે છે જે આપણને રોકે છે.
બરાબર.
હવે 10-10 સિદ્ધાંતો પર આપણે કદાચ બહુ વિગતમાં નહીં જઈ શકીએ, સમયની મર્યાદા છે. પણ કેટલાક મુખ્ય સિદ્ધાંતો જે આપણા બધાના જીવનને સ્પર્શે છે એની વાત જરૂર કરી શકીએ. શું કહો છો?
ચોક્કસ. ચાલો શરૂઆત કરીએ પહેલા અને કદાચ સૌથી પાયાના સિદ્ધાંતથી, પ્રામાણિકતા કેળવવી, કલ્ટિવેટિંગ ઓથેન્ટિસિટી. લોકો શું વિચારશે તે છોડી દેવું. આ શું કહે છે?
આ કહે છે કે આપણું સાચું સ્વરૂપ બતાવવા માટે આપણે પહેલા લોકો શું વિચારશે વાળા ડરમાંથી બહાર આવવું પડશે. બીજાને ખુશ કરવાની કે એમના ઘાટમાં ફિટ થવાની કોશિશ છોડવી પડશે.
ડોક્ટર બ્રાઉન પેલો તફાવત સમજાવે છે ને, ફિટ ઇન અને બિલોંગિંગ વચ્ચેનું.
હા, બહુ સરસ રીતે. ફિટ ઇન એટલે બીજાને ગમે તેવા બનવા માટે બદલાઈ જવું, જ્યારે બિલોંગિંગ એટલે આપણે જેવા છીએ તેવા જ સ્વીકાર પામવું. અને સાચું બિલોંગિંગ, સાચો સંબંધ એ આપણી જાત સાથે દગો કરીને ક્યારેય ના મળે.
અને આ આપણા સમાજમાં કેટલું જોવા મળે છે નહીં, કપડાથી માંડીને કરિયર સુધી બધું જ લોકો શું કહેશે એ વિચારીને નક્કી થાય છે ઘણીવાર.
બિલકુલ. તો આ સિદ્ધાંત એ દબાણમાંથી બહાર આવવાની હિંમત આપે છે. અને આની સાથે જ જોડાયેલો બીજો મહત્વનો સિદ્ધાંત છે, આત્મકરુણા કેળવવી, કલ્ટિવેટિંગ સેલ્ફ કમ્પેશન, પરફેક્શનિઝમ છોડી દેવું. અહીં ડોક્ટર બ્રાઉન પરફેક્શનિઝમ પર સીધો જ સવાલ ઉઠાવે છે.
હા, એ કહે છે કે એ કોઈ હેલ્ધી વસ્તુ નથી.
ના, એ કહે છે કે પરફેક્શનિઝમ એ સ્વસુધારણા નથી. એ ખરેખર તો પેલી શરમ અને ટીકાના ડરથી બચવા માટે આપણે પહેરેલી એક 20 ટનની ઢાલ છે.
20 ટનની ઢાલ, ભારે શબ્દ છે.
હા, અને એ ઢાલ આપણને બચાવતી ઓછી અને બોજ વધુ બને છે, આપણને અક્કડ બનાવી દે છે.
એ સાચું. ભૂલ કરવાની એટલી બીક લાગે કે કશું નવું કરવાની હિંમત જ ન થાય. તો આનો ઉપાય શું?
ઉપાય આત્મકરુણા, સેલ્ફ કમ્પેશન. એટલે કે જ્યારે ભૂલ થાય, નિષ્ફળ જઈએ, કંઈક ધાર્યું ન થાય, ત્યારે પોતાની જાતને ભાંડવાને બદલે પોતાની તરફ દયા રાખવી, સમજણ રાખવી, સ્વીકાર કરવો.
જેમ આપણે કોઈ સારા મિત્ર સાથે વર્તીએ એમ પોતાની સાથે વર્તવું.
બરાબર. અને આ આત્મકરુણા ત્યારે પણ કામ લાગે જ્યારે આપણે અઘરી લાગણીઓનો સામનો કરતા હોઈએ, જે આપણને ત્રીજા સિદ્ધાંત પર લાવે છે, સ્થિતિસ્થાપક જુસ્સો કેળવવો. લાગણીઓને સુન્ન કરવી અને લાચારી છોડી દેવી.
લાગણીઓને સુન્ન કરવી એટલે?
એટલે ડોક્ટર બ્રાઉન કહે છે કે આપણે ઘણીવાર દુઃખ, ડર, નિરાશા જેવી અઘરી લાગણીઓથી બચવા શું કરીએ, આપણે આપણી જાતને સુન્ન કરી દઈએ.
કઈ રીતે?
કોઈ વધારે ખાઈને, કોઈ વધારે કામ કરીને, કોઈ શોપિંગ કરીને, કે પછી કલાકો સુધી ફોન પર સ્ક્રોલ કરીને.
ઓ હા, આ તો બહુ કોમન છે.
પણ પ્રોબ્લેમ શું છે ખબર છે? આપણે લાગણીઓને સિલેક્ટિવલી શૂન્ય નથી કરી શકતા. જ્યારે આપણે દર્દને દબાવીએ ત્યારે અજાણતા જ આનંદ, પ્રેમ, ઉત્સાહ એ બધી પોઝિટિવ લાગણીઓ અનુભવવાની આપણી ક્ષમતા પણ ઘટી જાય છે.
અરે બાપરે, આ તો મોટો વિરોધાભાસ થયો. દુઃખથી બચવા જઈએ ને સુખ પણ જતું રહે.
બરોબર. એટલે ડોક્ટર બ્રાઉન કહે છે કે સાચી સ્થિતિસ્થાપકતા, સાચી રેઝિલિયન્સ માટે અસ્વસ્થતાનો, અનિશ્ચિતતાનો સામનો કરવો પડે. બધી જ લાગણીઓ સારી અને નરસી બંને અનુભવવાની હિંમત કેળવવી પડે. અને આ જ વાત ચોથા સિદ્ધાંત સાથે જોડાય છે, કૃતજ્ઞતા અને આનંદ કેળવવો, કલ્ટિવેટિંગ ગ્રેટિટ્યુડ એન્ડ જોય.
અછત અને અંધકારનો ભય છોડી દેવો. આપણે ઘણીવાર પેલી મારી પાસે પૂરતું નથી વાળી માનસિકતામાં જીવીએ છીએ નહીં?
હા, અછતની માનસિકતા, સ્કેરસિટી માઇન્ડસેટ. ડોક્ટર બ્રાઉનનું સંશોધન કહે છે કે કૃતજ્ઞતા એટલે કે આપણી પાસે જે છે એના માટે આભાર માનવો એ આનંદને પોષવાનો સૌથી પાક્કો રસ્તો છે.
એટલે આનંદ કંઈ એમ જ નથી આવતો, એને કેળવવો પડે છે કૃતજ્ઞતાથી.
હા, સભાન અભ્યાસથી. અને તેઓ પેલો પૂર્વાનુભવી ઉદાસી, ફોરબોડિંગ જોય નો કોન્સેપ્ટ પણ સમજાવે છે.
એ શું છે?
એ એવી સ્થિતિ કે જ્યારે આપણે બહુ ખુશ હોઈએ ને ત્યારે અંદર એક ડર લાગે કે ઓહો, આટલી બધી ખુશી, નક્કી કંઈક ખરાબ થવાનું છે. અનુભવ્યું છે ક્યારે આવું?
હા, ક્યારેક થાય છે એવું.
તો કૃતજ્ઞતાનો અભ્યાસ આપણને વર્તમાનની ખુશીને પૂરેપૂરી માણવામાં અને પેલા ડરને દૂર રાખવામાં મદદ કરે છે. હવે એક એવા સિદ્ધાંત પર આવીએ જે આજકાલના હંમેશા દોડતા રહો કલ્ચરમાં ક્રાંતિકારી જેવો લાગે.
કયો?
રમત અને આરામ કેળવવો. થાકને સ્ટેટસ સિમ્બોલ અને ઉત્પાદકતાને સ્વમૂલ્ય ગણવાનું છોડી દેવું.
ઓહો, આ મુદ્દો તો સીધો જ આપણને લાગુ પડે છે. આપણી આસપાસ નથી આવું વાતાવરણ કે બસ વ્યસ્ત રહો, ઓછું સુઓ, થાકેલા દેખાઓ તો જ તમે કંઈક છો.
હા, એ જ હસલ કલ્ચર. ડૉક્ટર બ્રાઉન એની સખત ટીકા કરે છે. એ ભારપૂર્વક કહે છે કે રમત એટલે કે કોઈ હેતુ વગર ખાલી મજા માટે કંઈક કરવું અને આરામ, આ કોઈ લક્ઝરી નથી,
જરૂરી છે.
જૈવિક જરૂરિયાત છે, બાયોલોજિકલ નીડ. જેમ ખાવું પીવું જરૂરી છે એમ જ આ પણ જરૂરી છે. એને ઇગ્નોર કરીએ તો લાંબા ગાળે બર્નઆઉટ થાય, ક્રિએટિવિટી ઘટે, સંબંધો બગડે.
એટલે આરામ કરવો એ ટાઈમ વેસ્ટ નથી, પણ જરૂરી રિચાર્જ છે.
બિલકુલ. અને છેલ્લે નવમા સિદ્ધાંતની વાત કરીએ, સાર્થક કાર્ય કેળવવું, કલ્ટિવેટિંગ મીનિંગફુલ વર્ક. આત્મશંકા અને આમ જ કરવું જોઈએ સપોઝ ટુ તે વિચાર છોડી દેવો.
સાર્થક કાર્ય એટલે?
એટલે દરેકના મનમાં કંઈક એવું કરવાની ઈચ્છા હોય છે જેને અર્થપૂર્ણ લાગે, જેનાથી સંતોષ મળે. હવે એ પગારવાળી નોકરી હોય, ઘરકામ હોય, વોલેન્ટિયરિંગ હોય કે કોઈ શોખ હોય, કંઈ પણ. પણ ઘણીવાર પેલી આત્મશંકા, શું હું આ કરી શકીશ, અને સમાજની અપેક્ષાઓ, મારે તો આ જ કરવું જોઈએ, આપણને રોકે છે. આપણી અંદર રહેલી ભેટો આપણી ટેલેન્ટ બહાર લાવતા અટકાવે છે.
બરાબર.
તો આ સિદ્ધાંત આપણને એ અવરોધો ઓળખીને હિંમતથી આપણું યોગદાન આપવા માટે કહે છે.
વાહ, આ બધા સિદ્ધાંતોને જો સાથે જોઈએ તો ખરેખર જીવન જીવવાની એક નવી જ રીત દેખાય છે. જો આપણે આખા પુસ્તકના મુખ્ય સંદેશાઓ તારવવા હોય તો કયા ગણાય? મને પહેલો અને સૌથી પાયાનો લાગે છે, યોગ્યતા જન્મસિદ્ધ અધિકાર છે.
હા,
આપણે પ્રેમ, સ્વીકૃતિ, જોડાણ આ બધાને લાયક છીએ, કારણ કે આપણે છીએ. બસ એને કમાવાની કે સાબિત કરવાની જરૂર નથી, ખાલી સ્વીકારવાની છે.
અને આ વિચાર આપણા સંદર્ભમાં જ્યાં સતત સરખામણી થતી હોય, હું પૂરતો સારો નથી એવી લાગણી થતી હોય, ત્યાં ખરેખર ખૂબ જ શક્તિ આપે છે, મુક્તિ અપાવે છે.
સાચી વાત.
બીજો મુખ્ય સંદેશ જેની બહુ ચર્ચા થાય છે, સંવેદનશીલતા, વલ્નરેબિલિટી, નબળાઈ નથી પણ હિંમત છે.
હા, હિંમતનું સૌથી ચોખ્ખું રૂપ કદાચ.
બરાબર. પોતાની જાતને ખુલ્લી મુકલી, અનિશ્ચિતતાનો સામનો કરવો, લાગણીઓ પ્રામાણિકપણે કહેવી, આ બધું સંવેદનશીલતા છે. અને ડૉક્ટર બ્રાઉન કહે છે કે પ્રેમ, આનંદ, ક્રિએટિવિટી, સાચું જોડાણ, આ બધાનો પાયો જ સંવેદનશીલતા છે.
આપણા સમાજમાં જ્યાં લાગણીઓ દબાવવાનું શીખવાય છે ત્યાં આ વિચાર ખરેખર રેવોલ્યુશનરી છે, સંવેદનશીલતાને શક્તિ તરીકે જોવી.
ત્રીજો મુદ્દો છે શરમ પ્રતિકારકતા કેળવવી. શરમ બહુ પીડાદાયક લાગણી છે, આપણને એકલા પાડી દે.
એને ઓળખવી, સમજવી અને સૌથી અગત્યનું એના વિશે વાત કરવી.
હા, વાત કરવાથી એની પકડ ઢીલી થાય છે. શરમને અંધારામાં રાખો તો વધે, પ્રકાશમાં લાવો, સહાનુભૂતિથી વાત કરો તો ઘટે.
સામાજિક દબાણ અને લોકો શું કહેશે એનો ડર, આ બધું શરમ સાથે જોડાયેલું છે.
ચોક્કસ. ચોથો મુદ્દો જે આપણે ચર્ચ્યો, પરફેક્શનિઝમ એ વિકાસ નથી પણ વિનાશક ઢાલ છે. એ આપણને ભૂલો અને ટીકાથી બચાવવાનો ઢોળ કરે છે પણ અંતે જીવનને પૂરેપૂરું જીવતા રોકે છે.
પેલું તંદુરસ્ત પ્રયાસ હેલ્થી સ્ટ્રાઇવિંગથી અલગ છે, નહીં?
હા, તદ્દન અલગ. તંદુરસ્ત પ્રયાસ અંદરથી આવે, વિકાસ પર ફોકસ કરે. પરફેક્શનિઝમ બહારની મંજૂરી પર આધાર રાખે અને આપણને જડ બનાવી દે.
અને પાંચમો મુખ્ય સંદેશ જે પહેલા સિદ્ધાંત સાથે જોડાયેલો છે, પ્રામાણિકતા, ઓથેન્ટિસિટી, VS ફિટિન. સાચું જોડાણ ત્યારે જ મળે જ્યારે આપણે જેવા છીએ તેવા રહેવાની હિંમત કરીએ.
બીજાને ગમવા માટે આપણી જાતને બદલી નાખીએ એ ફિટિન છે.
અને જેવા છીએ તેવા સ્વીકાર પામીએ એ બિલોંગિંગ છે.
બરાબર. એના માટે હિંમત જોઈએ પણ એનું ફળ સાચા સંબંધો અને અંદરની શાંતિ છે.
આ બધા મુદ્દાઓ બહુ ઊંડા છે અને પુસ્તકમાં ઘણા એવા વાક્યો છે જે યાદ રહી જાય. કેટલાક એવા વિચારો શેર કરીએ?
હા, ચોક્કસ. એક વિચાર જે મને બહુ ગમ્યો, પૂર્ણ હૃદયી જીવન એટલે અપૂર્ણતાને સ્વીકારવી અને રોજ યાદ રાખવું કે ભલે ગમે તેટલું થયું હોય કે બાકી હોય, હું પૂરતો પૂરતી છું.
વાહ, રાત્રે સૂતી વખતે આ વિચાર સાથે સૂવું કે હા, હું અપૂર્ણ છું, ડરું છું, પણ બહાદુર પણ છું અને લાયક છું, આ બહુ મોટી વાત છે.
આત્મસ્વીકૃતિનો પાયો છે.
બીજો કયો વિચાર?
સંવેદનશીલતા વિશે. સંવેદનશીલતા નબળાઈ નથી, તે હિંમત અને જોડાણ માટે અનિવાર્ય છે. તે અનિશ્ચિતતા, જોખમ અને ભાવનાત્મક રીતે ખુલ્લા થવાનો સામનો કરવા વિશે છે. ટૂંકમાં, પરિણામની ગેરંટી ન હોય તો પણ મેદાનમાં ઉતરવું,
ભાગી જવું નહીં પણ સામનો કરવો.
હા.
અને પરફેક્શનિઝમ વિશે પેલો ધારદાર વિચાર.
હા, પેલી 20 ટનની ભારે ઢાલ જે આપણને લાગે છે કે બચાવશે, પણ હકીકતમાં એ જ આપણને ઉડતા રોકે છે.
ભૂલ કરવાના ડરથી આપણી પાંખો જ કાપી નાખે છે જાણે.
બરાબર, એ બોજ છે, માર્ગ નથી.
અને છેલ્લે પ્રામાણિકતા વિશે.
બધું સાંભળવું બહુ ગમે એવું છે, પણ સવાલ એ થાય કે આ બધી સારી વાતોને રોજિંદા જીવનમાં પ્રેક્ટિકલી કઈ રીતે ઉતારવી? કઈ ટિપ્સ ખરી?
હા, બિલકુલ. પુસ્તકમાં એના માટે પણ સૂચનો છે, જેમ કે આપણી સ્વવાતચીત, સેલ્ફ ટોક પર ધ્યાન આપવું.
એટલે આપણે આપણી જાત સાથે જે વાત કરીએ છીએ એ.
હા, ભૂલ થાય ત્યારે અંદરથી પેલો ટીકાકાર બોલવા માંડે ને, એને બદલે સભાનપણે આત્મકરુણાનો ઉપયોગ કરવો. પોતાની જાતને કહેવું, ઓકે, ભૂલ થઈ, અઘરું હતું, પણ હું શીખીશ, હું મારી સાથે નરમાશથી વર્તીશ.
બીજું,
એક નાનો પણ પાવરફુલ અભ્યાસ, કૃતજ્ઞતાની નોંધ કરવી. રોજ ફક્ત 3 વસ્તુઓ લખવી જેના માટે આપણે આભારી છીએ. આનાથી ફોકસ પોઝિટિવિટી તરફ જાય છે.
અને સંબંધોમાં
સીમાઓ નક્કી કરવી, પોતાના સમય, શક્તિ, ભાવનાઓનું રક્ષણ કરવા ના કહેતા શીખવું, ભલે અઘરું લાગે, આ પણ સેલ્ફ રિસ્પેક્ટ છે.
અને પેરેન્ટિંગમાં આ વિચારો કઈ રીતે કામ લાગે?
માતા પિતા જ્યારે પોતે પોતાની ભૂલો સ્વીકારે, અપૂર્ણતા બતાવે, ત્યારે બાળકો માટે બેસ્ટ રોલ મોડલ બને છે. બાળકના પરિણામ કરતાં એના પ્રયત્નની કદર કરવી અને વર્તનને ઓળખથી અલગ રાખવું. જેમ કે તે ખરાબ પસંદગી કરી એ બરાબર છે, પણ તું ખરાબ બાળક છે એ નહીં.
અને કામની જગ્યાએ, વર્કપ્લેસ પર
એવું વાતાવરણ બનાવવું જ્યાં લોકો સવાલ પૂછતા, નવા આઈડિયા આપતા કે નિષ્ફળતા સ્વીકારતા ડરે નહીં, જ્યાં ભૂલને શીખવાની તક ગણાય, અને હા, જ્યાં આરામને પણ મહત્ત્વ અપાય. સતત થાકેલા રહેવાનો મહિમા ન ગવાય. આ નાની બાબતો મોટો ફરક પાડી શકે છે.
ખરેખર મારા માટે વ્યક્તિગત રીતે કહું તો આ પુસ્તકમાંથી સૌથી મોટો આહા મોમેન્ટ સંવેદનશીલતાની નવી સમજ હતી. પહેલાં હું પણ એને નબળાઈ જ ગણતો, પણ ડૉક્ટર બ્રાઉને જે રીતે એને હિંમત, પ્રમાણિકતા, જોડાણના મૂળ તરીકે બતાવી, એણે ખરેખર મારી દ્રષ્ટિ બદલી નાખી. એ સમજવું કે ખરેખર જીવવા, પ્રેમ કરવા, કંઈક નવું કરવા માટે સંવેદનશીલ બનવું એટલે કે રિસ્ક લેવા તૈયાર રહેવું જરૂરી છે.
અને મારા માટે પરફેક્શનિઝમની પેલી 20 ટનની ઢાળવાળી વાત એ ખરેખર આંખ ખોલનારી હતી. હું હંમેશા બેસ્ટ કરવાની કોશિશ કરું, પણ આ પુસ્તકે મને હેલ્ધી સ્ટ્રાઇવિંગ અને પરફેક્શનિઝમ વચ્ચેનો ફરક બતાવ્યો.
બરાબર.
એ સમજાયું કે સંપૂર્ણ બનવાની મથામણમાં આપણે આપણી જાતને કેટલી બધી રીતે રોકી રાખીએ છીએ. અને હા, પેલી રમત અને આરામની વાત, જાણે કોઈએ પરમિશન આપી કે હા ભાઈ, રોકાઈ જા, આરામ કર, કારણ વગર મજા કર, એ પણ ઓકે છે, જરૂરી છે.
સાચી વાત છે. આ પુસ્તક આપણને યાદ અપાવે છે કે આપણી અપૂર્ણતાઓ એ આપણી શરમ નથી, પણ આપણી માનવતાની નિશાની છે. એ જ આપણને એકબીજા સાથે જોડે છે. તો આ બધી ચર્ચા પછી એક વિચાર જે મનમાં રહી જાય છે તે એ કે આ બધું જાણ્યા પછી આપણા પોતાના જીવનમાં એવી કઈ 20 ટનની ઢાળ છે જેની નીચે મૂકવાની હવે સૌથી વધુ જરૂર છે? કયો એવો ડર છે જે આપણને પૂર્ણ હૃદયી જીવન જીવતા કદાચ રોકી રહ્યો છે?
વિચારવા જેવો પ્રશ્ન છે.
ફરી મળીશું આવતા અંકે, એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.